પ્રવચન નંબર 3 તારીખ 17/8/87 70 મિનિટ સમયસાર ગાથા 356-365
¿Qué es lo que ఇంజనీర్ంటారు దక్క కూడా చూసుకుంటుంది.
છ વાગે આસપાસ
કાનના સંદેશા લઈ આવ્યા હોલા ક્યાં જઈ આવ્યા.
એક પ્રકારનો વિધાન હોય છે.
આમાં તો એમ કહ્યું કે હું મારા શુદ્ધાત્માને નમસ્કાર કરું છું. શુદ્ધાત્મામાં પંચ પરમેટ્ટી પદ સમાઈ જાય છે એમ શાસ્ત્રોમાં આવે છે. હું મારા શુદ્ધાત્માને નમસ્કાર કરું છું, નમઃ નમસ્કાર કરું છું. સમય સારા સમય નામ શુદ્ધાત્મા કે સાર નામ ભાવ કર્મ દ્રવ્ય કર્મ લોક કર્મ કે ત્રણેય કાળ રીત છે અને પોતાના જ્ઞાનને આનંદ કરવા ગુણોથી સહિત છે એવું જે મારું શુદ્ધાત્મા છે એને હું નમસ્કાર કરું છું એટલે એમાં નમું છું રહું છું. એમાં અંતર સન્મુખ થઈને મારા જ્ઞાયકને નમસ્કાર કરતો છું. નમઃ સમયચારા સ્વાનુભૂતિ આ ચકા આ મારો જે શુદ્ધાત્મા છે મેં મારા અનુભવથી અનુભવમાં આવે એવો જ મારો આત્મા છે. સ્વાનુભવ આવ્યો છે સ્વાનુભૂતિ આ ચકા ચિત્ત સ્વભાવાય ભાવાય આત્માનો સ્વભાવ ચિત્ત સ્વભાવ છે જ્ઞાન સ્વભાવ છે. ભાવાય કે તો અસ્થિરૂપ છે અસ્થિરૂપ હોવાથી એનો કોઈ ગુણ પણ હોય અસાધારણ તો ભાવાય એટલે હોવાપણું આત્માનું અનાદિનંદ હોવાપણું છે અને ચિત્ત એનો સ્વભાવ છે. ચિત્ત નામ જ્ઞાન એનો આત્માનો પોતાનો ત્રણેય કાળ સ્વભાવ છે જ્ઞાનમય ચાર ચિત્ત સ્વભાવ આય ભાવ સર્વભાવાંતર છે. આમ આત્માનો અનુભવ કરતા એના ફળમાં કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. કેવળ જ્ઞાન પ્રગટ થતા એમાં સ્વ અને પર લોકાલોક એમાં જાય છે. વર્તમાનમાં શક્તિ રૂપે તો આત્મા કેવળ જ છે પણ અનુભવ કરતા એને કેવળ જ્ઞાની દશા પ્રગટ થાય છે ત્યારે એ જ્ઞાનની સ્વચ્છતા પર પોતાનો શુદ્ધાત્મા એ પ્રગટ થાય છે અને લોકાલોક પણ એમાં જાય જાય છે. ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણેય કાળના પદાર્થો એક હોય માત્રમાં પદાર્થની સન્મુખ થયા વિના જ્ઞેયની સન્મુખ થયા વિના નાયકની સન્મુખ પરિણામ રહેતા એ પરિણામમાં ભગવાન આત્મા પ્રત્યક્ષ થાય છે અને લોકાલોક એમાં પ્રત્યક્ષ થાય છે. પોતાના શુદ્ધાત્માનો અનુભવ કરવો આ એનું નામ માંગલિક છે. પરમેશ્વરની સ્તુતિ એ પણ માંગલિક છે પણ એ વ્યવહાર માંગલિક છે અને આ નિશ્ચય માંગલિક માંગલિક એટલે કે મંગળ છે શબ્દ એમાં સુખની પ્રાપ્તિ થવી તેને માંગલિક કહેવામાં આવે છે અને એના બે અર્થ છે. મનના ગળ જે દુઃખ કસાય મેલ ગળી જાય એને માંગલિક કહેવાય અને સુખની પ્રાપ્તિ થાય એને પણ માંગલિક એ માંગલિકના બે અર્થ અસ્થિના થાય છે. એટલે પ્રત્યેક જીવે પોતાના શુદ્ધાત્માનું લક્ષ કરી એનો અનુભવ કરવો. અનુભવ ન થાય ત્યાં સુધી એ કેમ અનુભવ થાય ને અનુભવનો વિષય શું ને અનુભવનો પ્રકાર કેમ અનુભવ થાય એનું વારંવાર ચિંતન કરવાથી જરૂર આત્માને આત્માનો અનુભવ થઈ શકે છે. કેમ કે પોતાની ઘરની વસ્તુ છે કંઈ બહારથી લાવવાનું નથી એ ઉપયોગ બહાર ભટકે છે એ ઉપયોગને અંતર મૂકવાનો અને ઉપયોગમાં તો ઉપયોગ છે એ ચાલે છે. અહીંયા ઉપયોગમાં તો ઉપયોગ છે ઉપયોગમાં ઉપયોગ છે એમ જો શ્રદ્ધા જ્ઞાનમાં આવી ગયું તો શુદ્ધ ઉપયોગ પ્રગટ થઈ જાય છે. એનું નામ માંગલિક છે. પોતાના ઉપયોગમાં પોતાનો ઉપયોગ નામ આત્મા જણાઈ જાય આ એનું નામ માંગલિક છે.
બહારના સંદેશા લાવનાર પ્રમુખ પારુ શ્રી સદગુરુ
આ બધો ગુરુદેવનો પ્રતાપ છે. આત્માની વાત બહાર આવી એક
ચમત્કાર Bye. ઓમ વિષ્ણુવાદિ મહાવીર પર્યંત ચતુર્વિધ સ્થિતાય રઘમ
નિપામી તે શિવા
યતદેવ સોવાણી મસ્તક નમો સદા દે તો રોજીનવાણી માતાનો
મા
એની આત્માનું સ્વરૂપ જગતના જીવો સુધી ગયા
શરીર ને પોતાનું માનતા હતા કે રાજાથી શરીર અંદરમાં એ જ્ઞાન મને ભગવાન સાહેબ આત્મા ગાંધી આત્મા ધ્યાનમાં પર્યાય તારું સ્વરૂપ નથી. ધર્મનો પંથ થાય છે તને થયો નથી. એ બીજા બીજો બંધાણો છે તો તમે સ્વાભૂત પરમાત્મા છો. જેમ ઇન્વન સ્થળો વિકાસથી કહેવામાં આવે પણ સ્થળો તો માટી હોય છે એ હોય નથી. જેમ પથનમાં ઉચ્ચારથી સંયોગને સ્વભાવમાં આરોપ કરીને કહેવામાં આવે એ જીવ રાગી છે, જીવ વિચારે છે. પણ ખરેખર જીવ વિચારે છે નથી, પણ જીવ તો જ્ઞાન વિચારના યાત્રા પરિણામ છે. તો આટલો પ્રશ્ન છે એ જીવ તત્વ નથી અને જીવની યાદ નથી કે જીવના ખરેખર પરિણામ પણ નથી. જીવ ચૈતન્ય જાતનું આત્મા છે અને એના પરિણામ થાય તો જાણવું છે થાય એના પરિણામ જોવામાં આવ્યા છે. આ બધી આપણને ઉપયોગો તારો આત્મા પુનપાપના પરિણામથી અત્યારે છે તમે પાડ્યું છે જ્ઞાનથી અભિષ્ઠ રાખતી એવું તારું સ્વરૂપ છે અને તું રાગાથી તો કરનાર નથી. તું તો જાણનાર જાણનાર કરનાર જાણનાર છો એવા જાણનાર ને તું જાણ એવું તે પૂછે રાખો એ વાત આપણે અત્યારે લેખિત વિશ્વાસ કહેવાના ખેતીકારી ગાથાથી ત્રણસોને માત્ર જુદી છે. જીવનું સ્વરૂપ બતાવી દીધું છે. આત્મા સ્વભાવ છે એ સ્વરૂપ શક્તિ ગાથામાં જો આવી દીધું. આ આત્મા પરિણામ માટે જીવ એ નાયક સત્વ છે. એ નાયક તત્વ એકત્વ વિભક્ત પરિણામ માત્રથી બિલ અને પોતાના જ્ઞાનને આનું એવા અનંતથી અભિન એવો નિમ પરમાત્મા અંદર જે દેવલમાં દેહથી બિલ અને રાગના જીવો જીવન જાગો જીવો અંદરમાં એ જ્ઞાનવાદી વેચવાની શક્તિનો બિલ પરમાત્મા અંદર વિરાજમાન છે અને એ ખરેખર તારું સ્વરૂપને પૂરું એ જીવનું સ્વરૂપ બતાવ્યું એટલે જીવ આત્માનું સ્વરૂપ બતાવ્યું. આ સાતનું નામ છે સમય તાર. સમય એટલે આત્મા અને તાર એટલે જેના સ્વરૂપાત્મનો અભાવ કર્મમાં જુદા રહી જાય શરીર પર જુદું રહી જાય જુદાથી જુદો એ જુદા થવાથી જુદો આત્મા અંદરમાં વિરાજમાન છે એને પરમાત્મા આત્મા કહે છે. એટલે પ્રથમના પ્રથમ આત્મા એ જાણવા જેવી વસ્તુ હોય તો એ પોતાનો જુદાત્મા કહે છે. બાકી બધું પછી રાખવું જાણવાનું તો ઘણું છે. જગતમાં જાણવાની ચીજો તો ઘણી છે પણ શ્રદ્ધા કરવા યોગ અને જાણવા યોગ તો પ્રથમમાં પ્રથમ ખુલાસો છે. પ્રથમ તો ગુજરાતમાંની જાણી છે અને પછી તારાજી નગરમાં રખડાય અને ઇન્દિરના જૂનું થાય તો પછી ભેદને થવે હું જાણને જાણવાની તને મનાય નથી. પણ પ્રથમમાં પ્રથમને વધારે જાણવાનું મૂકી દઈને છોડીને પ્રથમ જાણનારને હું જાણી લે. જાણનારો એ તો પોતાનું આત્મા છે. એને જાણવાથી જીવને સંભ્યજ્ઞાનને જાય છે. મોક્ષનો માર્ગ, મોક્ષનો માર્ગ એટલે સુખનો માર્ગ. સુખનો માર્ગ એટલે ભૌતિક સુખની વાત નથી, આત્મિક સુખની વાત છે. ભૌતિક સુખ તો એ અનંતવાર નવમી ક્રિવિકમાં ગર્ભનો દેવ થયો ને ભૌતિક સુખ સુખનો સુખની કલ્પનામાં ગયો. પણ વાસ્તવિક સુખ તો આત્મામાં રહે. એને તું પ્રથમ જાણ અને જાણીને એનું સદાન કર. પ્રથમમાં પ્રથમ કાર્ય હતો, પ્રથમ કાર્ય દુકાને જવાનું નથી. પ્રથમ કાર્ય આત્મા જાણવાનું છે. પ્રથમ કાર્ય રસોઈ કરવાનું નથી, પણ પ્રથમ કાર્ય આત્માને જાણવાનું છે. પ્રથમ કાર્ય શાસ્ત્ર વાંચવાનું નથી, પણ આત્માને જાણવાનું છે. પ્રથમ કાર્ય મંદિરે જવાનું નથી, પણ અંદર મંદિરમાં પ્રવેશ કરવાનું. પછી મંદિરમાં જઈને ચૈત્રદેવને પ્રાપ્ત કરીએ તો પછી તને જે ઉપકારી સર્વજ્ઞ પરમાત્મા બિરાજમાન છે, જે પ્રતિમાં ગીન સારથી એના પ્રસન્ન તને થાય તો તેને વ્યવહાર કરવામાં આવે છે. પોતાના સુધાત્માને છોડીને અનંત અનંતળ વિધો એને ઇન્દ્રિય જ્ઞાન દ્વારા એકે દિવસ એને પરને જાય, બે દિવસ એને પરને જાય, ત્રણ દિવસ એને પરને જાય, સ્વયં ચાર ઇન્દ્રિય પાંચ ઇન્દ્રિય સમી સતંગી અનંત અનંતળ વિધો એ ઇન્દ્રિય જ્ઞાન દ્વારા એ પરને જાણે છે. એમાં પરમા મારાપણાની બુદ્ધિ મમતા થયા જાય. એક વખત પરને જાણવાનું બંધ કરીને સર્વસ્થાપન કર ને તારા શુદ્ધાત્માને જાણ. એ જ શુદ્ધાત્મા છે એ તો છે ને છે. તું એને જાણ તો પણ એના જેવો હશે. કદાચ તું એને ન જાણ તો પણ આત્મા તો એવો આ જ્ઞાન ને આનંદથી તમે ભરેલો પ્રબંધ છે. એમાં કોઈ બિલકુલ જ્ઞાનને આનંદમાં કોટ આવતો નથી, કવિ થતી નથી. તું જાણ તો તને લાભ થશે, ન જાણ તો તને નુકસાન થશે. એવો જ શુદ્ધાત્મા જે બતાવ્યો છઠ્ઠી ગાથામાં પ્રવર્તનમાંથી રહી, એવો જે નાયક છે અંદર બિરાજમાન છે. તો એક પ્રશ્ન બધાને થાય કે તું એવો શુદ્ધાત્મા અમારા જ્ઞાનમાં જાણતો કેમ નથી? છે એમ કહો છો નાની થયા છે કે તારી પાસે તારી વસ્તુ મોજૂદ છે. તો એમ પ્રશ્ન થાય કે કોઈ મને મારી ધૂટીમાં રૂમમાં આત્મા તો કેમ નથી? એવો એક શિષ્યને પ્રશ્ન ઉઠે છે. અને ઉઠે એ વાર્ષિક પણ છે, વાર્ષિક પણ છે. પોતે પોતાના ઘરમાં જાય અને એમ કે મને ઘર દેખાતું નથી. તો બીજા શું કે કાંઈ શરીરમાં ફેરફાર થઈ ગયો છે, પ્યાની કંઈક ફેર લાગ્યો છે કે નહીં? એમાં પોતાનું આત્મા વર્તમાનમાં છે ને છે. અને નિશ્ચ નિરાવરણ સફળ છે, જ્ઞાનમય છે, આનંદમય છે, ચૈતન્યનો ગુણ છે, ચૈતન્ય પ્રકાશમય છે, આત્મા વિરાજમાન છે. એ હોવા છતાં મને કેમ દેખાતો નથી કે તું દેખતો નથી, માટી દેખાતો નથી. દેખે એને દેખાય છે, પદ્ધતિ જે દેશે એને દેખાય છે, પણ નક્કી છે તો એને કેમ દેખાય? તો એ શુદ્ધાત્મા અનંત 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 વાપ્યા અનંતતા જેવો આ રીતે શુદ્ધાત્માને જાણીને જોઈને અનંત પરમાત્મા થઈ ગયા. અને દર છ મહિને આઠ મહિને છસો ને આઠ યોગમાં વધારે છે. દર છ મહિને આઠ સમય સંધી એમાં છસો સાત થઈ ને છસો નવ ની સંખ્યા ઘટેલી ની સંખ્યા વધેલી. દર છ મહિનાને આઠ સમય થાય અને છસો ને આઠ શિવ પરમાત્મા થઈ જાય. નમો સિદ્ધાંતમાં મળી જાય. પેલા નમો અધિષ્ઠાનમાં આવે અને પછી નમો અધિષ્ઠાનની પહેલું છે, પછી નમો વિધાન કે છે પહેલું ભૂતાન પહેલું આવે છે અને ભૂતાન આપણી પછી આવે છે. એવો વિશ્વકાળનો ઉપાય, પૂર્ણ સુખની પ્રાપ્તિનો જે ઉપાય ભોગની વ્યાખ્યા જીવતા નિયંત્રણ શાસ્ત્ર છે. કુંકુદાચાર્ય ભગવાન પોતાની ભાવના માટે રચના કરી હોય છે. એ શાસ્ત્રમાં ભોગની વ્યાખ્યા છે, ભોગ છે બહુ પૂર્ણ આનંદની ઉપલબ્ધિ એનું નામ ભોગ છે. પૂર્ણ આનંદની પ્રાપ્તિ એટલે આનંદની પ્રાપ્તિ એટલે આ સંયોગની નહીં, પૂર્ણ આર્થિક આનંદની પૂર્ણ પ્રાપ્તિ તેને પરમાત્મા મોક્ષ કરતા કહે છે. એ મનુષ્યનો કાળનો માર્ગ છે અને એ મનુષ્યનો માર્ગનો કાળ શુદ્ધ આત્માને જાણવો અને પ્રતિમાં લેવો એ છે. એ કેમ જાણવામાં આવતો નથી એ પ્રશ્ન થતા આચાર્ય ભગવાન ઉત્તર આપે છે કે તને કેમ જણાતો નથી એનું પણ કારણ આપું છું અને કેમ જણાય એની વિધિપણામાં હું તને આ ગાથામાં બતાવું છું. સાંભળો પેલા દૃષ્ટાંત આપે છે આચાર્ય મહારાજ. પેલા તમને ખબર થી તરીકે
Thank you. ચિંતા રહે
ખેતી કાળનો અર્થ છે ખડી, ખડી એટલે જૂનો. એ દિવાળીના ટાઈમમાં દુકાન જે ઘર ઉપર જૂનો લગાવે છે, વાઇટ વોશ કરે છે જૂના દ્વારા વિશ્વ માટે, એ જૂનો ખડી એટલે જૂનો સંપત્તિ કઈ ભરવા જેવું નથી. ખેતી કાળનો અર્થ ખડી જૂનો. જૂનો સામાન્ય શબ્દ છે એ બધાને ખ્યાલમાં આવે એવો દ્રષ્ટાંત છે. જૂનાનો ઉપયોગ તો બધા કરે છે, મકાન બનાવે ત્યારે ન બનાવ્યું હોય, જૂનું હોય તો પણ જૂનાનો ઉપયોગ લગાવે છે. તો ભીત સફેદ થઈ જાય છે જનાલભાઈ, ભીત સફેદ થાય છે. એ વાત ખોટી છે, 100% ભીત સફેદ થતી નથી. જૂનો સફેદ છે, ભીત તો જેવી છે તેવી છે. આ જગતમાં કઈ છે અરે ઉપાસના ઉપર જેની નજર આવે તો કામ થાય, જૂના ઉપર નજર આવે તો કામ થાય, ભીત ઉપર નજર જાય કયું છે એટલે કે જૂનો છે તે પેલા જૂના નામનો એક પદાર્થ જગતમાં છે. જૂનો પણ છે અને ભીત પણ વસ્તુ તે છે એક જ નથી. સંજીવતી કહે છે કે એક આત્મા છે, બીજો કોઈ બધો બધી ખોટી વાત છે, અજ્ઞાન છે, વિચાર છે. જગતમાં બે પદાર્થ જે જીવ અને અજીવ બે છે તેમ દ્રષ્ટાંતમાં જૂનો પણ છે અને તે સ્વીટ પણ છે. ગીત ગીતમાં છે અને જૂનો સુનામાં છે. ઉપચારથી જૂનો ડબ્બામાં છે પણ કહેવામાં આવે, પણ ખરેખર તો જૂનો સુનામાં છે, ગીત ભીતમાં છે, જૂનો ડબ્બામાં નથી. એમ કે છે કે જે જૂનો છે તે જે છે તે લખાણ છે એનો અર્થ ચાલે છે. જૂનો છે એવો છે કે સ્વેલ ગુણથી ભરેલા સ્વભાવમાં ઉતર્યું છે. જૂના નામનો એક દ્રવ્ય છે પદાર્થ, જૂના નામનો એક દ્રવ્ય પદાર્થ છે. તો જો પદાર્થ હોય તો એનો કઈ ને કઈ સ્વભાવ હોય, સ્વભાવ વિના પદાર્થનું અસ્તિત્વ હોઈ શકે. જેમ સોનું છે, સોનું છે તો એનો સ્વભાવ પીડા જીતા ભારે પણ એના જૂનો સ્વભાવ છે. એ પોતાના સ્વભાવથી એ જૂનો સફેદ ગુણથી ભરેલું દ્રવ્ય છે. દ્રવ્ય એટલે એ દ્રવ્યમાં ગુણો પણ હોય અને ગુણની અવસ્થા પણ થાય એને દ્રવ્ય કહેવામાં આવે છે. ગુણ પર્યાયવત દ્રવ્ય એવું તત્વા સૂત્રનું વચન છે. ગુણ પર્યાયવત દ્રવ્યમ, દ્રવ્ય હોય એમાં એના ગુણો હોય અને ગુણોની પર્યાય પણ હોય. ગુણો હોય એની અવસ્થા ન હોય તો એને ગુણ ન કહેવા. માટે સ્વેજ ગુણથી ભરેલા સ્વભાવવાળું દ્રવ્ય છે. અહીંયા પર્યાયની મુખ્યતા દ્વારા દ્રવ્ય સમજાવવું છે અને પછી દ્રવ્ય અને પર્યાયનો ભેદ પણ ઉઠાવો નથી. માટે પર્યાયની વાત છે કેમ કે વિષય એવો થાય છે કે જ્ઞાનની પર્યાયનો નિશ્ચય શું એમ હવે કહેવામાં આવે છે. જ્ઞાન લક્ષણ ચારિત્રની પર્યાયનો નિશ્ચય એ મુખ્ય પ્રભાવ છે. ખરી તો ખરી છે, નીચે છે ખરી સ્વભાવે પરિણતિ ખરી, ભીત સ્વભાવે પરિણતિ ભીતને સફેદ કરે છે તેમ કહેવું તે પણ વ્યવહાર થતો છે. એવી રીતે નાયક તો નાયક જ છે, નીચે છે નાયક સ્વભાવે પરિણમો એમ અપરિણ નહીં. નાયક સ્વભાવે પરિણતો જાણવા રૂપે પરિણતો નાયક પરદ્રવ સ્વભાવે પરિણતા એવા પરદ્રવને જાણે છે કેવું છે. પણ વ્યવહાર થતો છે આવા નિશ્ચય વ્યવહાર પદ્ધતિને હવે ગાથાઓમાં ધ્યાન કરાવતા. પહેલા જ્ઞાનની પર્યાયનો નિશ્ચય થયું અને નિશ્ચય સમજ્યા પછી જ્ઞાનની પર્યાય જ્ઞાન ધરાવે છે. આ જગતમાં કહ્યું છે કે સ્વેમ એટલે સફેદ ગુણ એવાના અભાવથી ભરેલું ઉતરેલ છે. એ જૂનાની વાત કરી, જૂનાની વાત કરી. જૂનો કેવો છે? એ સફેદ છે. જૂનો જો કાવો હોય તો કોઈ બીજી પર લગાડે, કોઈ લગાડે નહીં. જૂનો સફેદ છે. હવે બીજો પદાર્થ સામે બીજો રૂપી છે, ભીત આદિ પરદ્રવ્યો. ભીત આદિ બધું લઈ લીધું. પરદ્રવ્યો વ્યવહાર એટલે ખરીદનું શ્રેષ્ઠ છે. ખરેખર ખરીદનું શ્રેષ્ઠ તો પોતે ખરીદ છે, પણ એમાં નિમિત્તપણે ભીત છે. તો એ ભીત ઉપર જયારે ચૂનો લાગે છે તો વ્યવહારે એમ કહેવામાં આવે કે ભીત સફેદ થઈ ગઈ. તો એ શ્વેત છે, ચૂનાનું એ શ્વેત છે એમ વ્યવહારે કહેવામાં આવે. અર્થાત ખરી ભરે શ્વેત કરાવવા જેવો પદાર્થ છે. ખરી છે તો સફેદ પોતે, અને એ ભીતને લડતી પણ નથી તો ભીતને સફેદ ક્યાંથી કરે? દ્રષ્ટાંત તો સમજાશે, પછી દ્રષ્ટાંત સમજાશે તો સિદ્ધાંત સમજવું સહેલું પડશે. ખરી વડે જૂના વડે સ્વેદ કરાવવા એવું પદાર્થ છે. હવે આચાર્ય મહારાજ કહે છે કે સાંભળ, હવે શ્વેત કરનારી ખરી, સફેદ કરનારી ખરી, કરતા કોણ છે? કે ચૂનો. એ ચૂનાનું સફેદ ચૂકા કે શું સમજવું? એ ચૂનાની પર્યાય સફેદથી તેનું કાર્ય નિષ્ઠેલી હોવા છતાં પણ જેની નજર ચૂના ઉપર નથી પણ જેની નજર ભીત ઉપર છે તો કહે છે કે શ્વેત કરનારી ખરી, સફેદ કરનારી ખરી, શ્વેત કરાવવા યોગ્ય પિતાની એ પરદ્રવ્યની છે કે નથી? ચૂનો ભીતનો છે કે નથી? ભીતને સફેદ કરે છે ચૂનો એમ વ્યવહારી જીવો ઉપલબ્ધ દ્રષ્ટિથી જોતા એમ એને પાસે છે, અને વાણીનો વ્યવહાર પણ એવો કરવામાં આવે છે. કાલ સુધી કાળી પડતી બાર બાર બાઇકોટ કરાયું નતું, જેમ કે ભોગાડ બહુ છે એટલે હવે ડિસેમ્બર થઈ ગયા એટલે આ વખતે બાઇકોટ કરાયું એટલે આજ સુધી કાળી દેખાતી હતી, પણ આજે આ કીધો તો એકદમ ભીત સપેટે જોજો દ્રષ્ટિ ભરી ગઈ, નિમિત્ત પર દ્રષ્ટિ ગઈ, ઉપાદા વર્ષમાંથી છૂટી ગયું. દ્રષ્ટાંત સમજવા પણ કઠણ પડે. ના ના, ભીતનું જ્ઞાન ખોટું અને ખરીનું જ્ઞાન પણ ખોટું, એક બેમાંથી કોઈનું જ્ઞાન સાચું નથી. નિશ્ચય પણ ખોટો અને વ્યવહાર પણ ખોટો. કેમ કે ભીત સફેદ છે એમ કહે છે તો ખરેખર ચૂનો સફેદ છે એટલે ભીત સફેદ છે એમ ખોટું. હવે ભીત તો કાલે હતી અને કહે કે ભીત સફેદ છે તો ભીત સંબંધે જ્ઞાન પણ નિશ્ચય પણ ખોટો અને વ્યવહાર પણ કે 50% તો સાચું જો કે 1% સાચું ઘટે છે. એ ભાઈ એ ભીતને જોઈને અને ભીતને જોતા એ ચૂનાનો એ સફેદ ગાબડી ગયો અને ભીત કાળી હતી એ પણ ભૂલી ગયો. અને ભીત સફેદ તો ભીત સંબંધે નું જ્ઞાને ખોટું અને ચૂના સંબંધે જ્ઞાન પણ એનું ખોટું. નિશ્ચય સાચો હોય તો વ્યવહાર સાચો હોવો, નિશ્ચય જેને સાચો ન હોય તો વ્યવહાર સાચો ન હોવો. પણ ભીત સફેદ થઈ છે એ તો સાચી વાત છે. ભીત સફેદ પછી જ નથી, ચૂનો સફેદ છે. જૂનો ભીંતને અડ્યો નથી, એક દ્રવ્ય બીજા દ્રવ્ય સ્પર્શ કરતો નથી, પદ જમીનને અડતો નથી, આ માથાને આ ચોકી અડતી નથી, માથાને આધારે ચોકી નથી, ચોકી આ ચોકીને આધારે તેની માથો અજ નથી. કહે છે કે સાંભળ થાય આ શુદ્ધાત્માની વાત અને શુદ્ધાત્માનો જો ફેરફાર, એ બે વાત સમજવા જેવી છે. એ વાત અને ના આવે તો કાંઈ જરૂર નથી, પણ આ વાત સમજવા જેવી છે. એક વાર ઉદ્યોગ કૃષ્ણ સાહેબો કે ગંગા નદીનો કિનારો, એમાં માણસમાં બધા બેસીને સામે કાંઠે જાય બધા, એ વાણ બધું આમ ભાંગેલ તૂટેલ હતું અને બધા સસ્તા ભાડામાં બેઠા, એક માણે 5 રૂપિયાના એક આવો આવો બધાને બેઠા છે. એમાં એક પંડિત માણસ કાશીના ભણેલા બેઠા, એમાં બરાબર અદવંશ આવ્યું ને વાવાઝોડું આવ્યું. એમાં વચ્ચે પંડિતજીઓને પૂછે છે ચલાવવાવાળા, અને આવડે છે આ દિવસો આપણી સાપની છે, સંસ્કૃત આવડે છે, બાકી આવડે છે, વ્યાકરણ આવડે છે, કે ભાઈ સાહેબ મને નથી આવડે, મને કાંઈ નથી આવડે, મને કાંઈ નથી આવડે ના ભાયા છે. એવા વાવાઝોડું આવ્યું કે પંડિતજીનો છે કે નાખો કે તમને કરતા આવડે છે કે ના કરતા આવડતું નથી, તો હમણાં રાખો ભાઈ રામ કહી જશે બધું તમે શીખા, પણ ધર્મનું કેમ એ શું શીખો નહીં, સાંભળવા જેવું, સમજવા જેવું, ચર્ચા કરવી, કે ઉપયોગ છે પહેલામાં એવું શીખવા જેવું, એ શીખો નહીં. બધું પીએલબી છો અને સીએ પણ થઈ ગયો ને અમેરિકા જઈને ભણ્યો, પણ શુદ્ધાત્માનું સ્વરૂપ એ જાણ્યું નહીં. તો મનુષ્ય ગતિ પૂરી થઈ ક્યાં શીખાય છે? ગુરુદેવ પરમાત્મા હતા, વૈરાગ આવતો હતો એને, અરે એવી રીતે વાવાઝોડું આવે મોટું જબરજસ્ત, એમાં એક સણસનું નાનું હો એ ઉડે પવનમાં, અરે ઉડે એ સણસનું ત્યાં જઈને ફસે એની કોઈને કંઈ ખબર નથી. એ જોશું આત્મામાં અનુભવ ન કર્યો ને તે આત્માને જાણ્યો નહીં, તો તારો આત્મા ક્યાં ફેંકાઈ જશે? ઉચો જશે નહીં, ક્યાંય ઉચો નહીં જશે. એવી રીતે શુદ્ધાત્માનું સ્વરૂપ છે એ સમજવા જેવું છે, અને એનો અનુભવ કેમ થાય એ સમજવા જેવું છે. બે જ વાત સમજવા જેવું છે, અનુભવ અને અનુભવનો વિષય, અનુભવ અને અનુભવનો, અનુભવનો વિષય કેવો શીખવો અને પછી અનુભવ કેમ થાય. નંબર 2, અહીંયા નંબર 2 ની વાત ચાલે છે. એક નંબરમાં તો આવી ગયો રવિનો નીચે તો ખ્યાલમાં એને લીધો છે, એવા આત્માને આત્માનો અનુભવ કેમ થાય એની કળાને વિદ્યામાં બતાવતા જૂનાનો સિદ્ધાંત આપે છે કે ભાઈ ભેટ કરાવાયું છે પિતાની પરિવૃત્તિની છે કે જૂનો ભીતનો છે કે નથી, જૂનો છે ગીતનો છે કે નથી, જો ગીતનો છે એટલે ગીત સફેદ થઈ ગઈ એમ તારા ખ્યાલમાં જો આવ્યું તો પેલા કાળમાં એમ કેતો હતો કે ડબ્બામાં ચૂનો છે, આજે તું કહે કે ગીત સફેદ થઈ ગઈ તો ચૂનો ગાયબ થઈ ગયો, તારી દ્રષ્ટિમાં ચૂનો રહ્યો ને કાળ ચૂનો ને ભીત બે દેખાતા હતા, આજે મને ચૂનો દેખાતો નથી અને ભીત જેવી છે એની પણ દેખાતી નથી, પણ ભીતનું સ્વરૂપે વિપરીત ને ચૂનાનું સ્વરૂપે વિપરીત, એક વિપરીત તો બધું વિપરીત. કહે છે કે જો એ ખરી છે એ ભીતને સફેદ કરી તો ચૂનો ભીતનો છે કે નહીં એવો પ્રશ્ન મને ઉઠાવે, ચૂનો છે એ ગીતનો છે કે નથી એમ જે બંનેનો તાર્કિક સંબંધ એનો જ ગીત નૈતિક સંબંધ નહીં કાતો એનો તાર્કિક પ્રખર બેનો સ્વભાવ કે જુદો જુદો વિચાર બંને નો તાર્કિક બારનાથી વ્યવહારથી જોઈશ તો જૂનો આત્મા નહીં આવે નિશ્ચયથી જોઈશ તો જૂનો આત્મા આવશે નિમિત્ત નૈમિત સંબંધથી જોઈશ તો જૂનો ગાય જોડશે સાત્વિક સ્વરૂપે બાર માંથી બે તત્વો હંમેશા ત્રણેય કાળથી છે જૂનો એ ભીતને ગીત દબાણમાં હોય તો ભીંતથી ભીંત અને ભીંતને જોડતો હોય તો પણ દબામાં હોય ત્યારે તો ભીંત બધાય ગઈ પણ ભીંતમાં લાગે જયારે ત્યારે લોકોને ભીંત સફેદ લાગે છે જ્ઞાનીને ચૂનો સફેદ લાગે છે ભીંત કેવી છે તેવી એમ કે બંનેનો જ્ઞાનને જ્ઞેયનો તાત્વિક સમજ વિચાર એ જ્ઞાન સુધી લઈ જવું જે બંનેનો તાત્વિક પારમાર્થિક સમજ નહીં વિચારવામાં આવે છે વ્યવહાર નૈતિક રીતે જોયું અનંતવા અને વ્યવહારથી જોતા ભીત સફેદ થઈ એવી મને ભ્રાંતિ થઈ હતો ચૂનો સફેદ અને ભાઈ છું ભીત સફેદ એ વ્યવહારની દ્રષ્ટિથી જોતા નિશ્ચય આપવાથી ગાયબ થઈ જાય છે જણાય છે જ્ઞાન અને ભાષ્ય છે તે જ્ઞાન એ જ્ઞાન આત્માથી ગયું એ અજ્ઞાની થઈ ગયો એમ આવતા હતા વ્યવહારે તો સફેદ કરી કે નહીં પણ વ્યવહારે એટલે ગુના એ શિવને નિશ્ચયે સફેદ ન કર્યો કાંઈ પણ વ્યવહારે સફેદ કરી કે નહીં વ્યવહારે સફેદ કરી એટલે શું એનો એમાં પણ વિચારવાનું છે એમાં જ વિચારવાનું છે કે વ્યવહાર નહીં એમ કહે છે કે ચૂના એ ભીંતને સફેદ કરી એ કથન અસત્યાત્મને ઉડાડ છે એમ તો જાણે નિશ્ચય નહીં પડે જે શરૂમાં તે હોય તેને યથાર્થ છે એમ જાણી સુધાર કરજે અને વ્યવહાર નહીં પડે જે નિરૂપણ કર્યું હોય તે અસત્યાત છે એમ જાણીનું સુધાન કરી શકે વ્યવહારે હું નિશ્ચય નિર્વાસમાં છે જૂનો સફેદ છે એમ કેવું છે વ્યવહાર છે અને ભીત સફેદ છે એમ કેવું છે અજ્ઞાન છે જૂનો સફેદ છે એમ કેવું છે વ્યવહાર છે અને ચૂનો તો ચૂનો છે એમ કેવું છે નિશ્ચય છે પણ ચૂનો સફેદ છે એમ કેવું છે વ્યવહાર અને બિન સફેદ છે એમ કેવું છે નિશ્ચય પણ નહીં ને વ્યવહાર પણ નહીં કે અજ્ઞાન છે ત્યાં લોકો બધા કેવી જોયું છે કે સારું 50% કે 100% કોઈ સ્થળે અત્યાર સુધી કોઈ ભૂત સફેદ થઈ નથી અને ચૂનાએ સફેદ થોડું છેડ્યું નથી ચૂનાએ દબાવવામાં આવે તો સફેદ ભીંતમાં લઈ ગયો તો પણ પોતાના સ્વભાવને વધતું છોડે નહીં પરવાનું કે થાય આ તો કોઈ ગાથા છે પૂછામાં કોઈ ગાથા છે આત્માનો અનુભવ કેમ થાય એની કળાની રીતિ અમાચાર્ય ભગવાન કરુણા કરીને બિન અનુભવી જીવોને પણ આત્મદર્શન કેમ થાય તમે
તમે કહ્યું કે એની આ ગાથા છે. હું કહ્યું સનાલાલજી, એ જૂનો સફેદ છે એમ કેમ છે વ્યવહાર, અને જૂનો તો જૂનો છે એમ કેમ છે નિશ્ચય, અને ભીંગ સફેદ છે એમ કેવું ને જાણવું, તે નિશ્ચય પણ નથી ને વ્યવહાર પણ નથી. નિશ્ચય વ્યવહાર ન હોય તો અજ્ઞાન થાય. શું કહ્યું? એનો તાર્કિક સંબંધ નહીં ચાલે છે કે વા આ તાર્કિક પ્રશ્ન કર્યો, તાર્કિક સંબંધ અહીં વિચારવામાં આવ્યો. જો ખરી એટલે ચૂનો, ચાલો વિચારી આપણે આ બાબત આપણે વિચારીએ કે આમાં ખરેખર શું છે. ચૂનો શબ્દ છે કે ભીન શબ્દ છે, ચાલો સામે બેસીને આપણે વિચારીએ, ચર્ચા કરવી. એમ શ્રોતાઓને સાથે રાખીને એને કંઈ વિચાર કરવાનો નથી, શ્રોતાઓની સ્વીકાર છે. ચાલો દેખો આપણે ચર્ચા કરીએ.